तारीख 4/1/1997 श्री मद्रास चंद्र पत्रांक 952-955 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 434
પત્રાંક 952 સુખલાલ છગનલાલ વિરમગામ પર પોસ્ટ કાર્ડ લખેલું છે બે લીટીનું ફાગણ તીરસ ઓમ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત કર્મ શરૂ થયો અને શરીરમાં અસ્વસ્થતા વધી ગઈ શરીર પ્રકૃતિથી વિરુદ્ધ એટલે એને અપ્રાકૃત કહે છે તંદુરસ્તી પ્રકૃતિક છે અને જે અસ્વસ્થતા છે શરીરની એ પ્રકૃતિથી વિરુદ્ધ એવું અપ્રાકૃત છે બીજો હુમલો આવ્યો છે પહેલો આવ્યો છે ક્યાંય પત્રમાં નથી આવતો પણ ફાગણ વધતી રહેશે ફરીને પાછી તબિયતનો ઉથલો માર્યો છે શરીર સંબંધી એક વચન લખતા પહેલા આત્મસ્મરણ કર્યું છે ઓમ લખ્યો છે જ્ઞાનીઓનો સનાતન માર્ગ સન્માર્ગ જયવંત વર્તો એટલે પોતે પણ સ્વરૂપમાં બરાબર સાવધાન છે શરીર વિરુદ્ધ શરીરના પરિણામ વિરુદ્ધ થઈ રહ્યા છે પણ પોતે બરાબર સન્માર્ગમાં છે અને એ સન્માર્ગ એવો સન્માર્ગ સદાય જીવંત રહે જયવંત રહે એ ભાવના પુરુષાર્થમાં રહીને ભાવેલી છે પોતે પુરુષાર્થમાં વર્તી રહ્યા છે મોક્ષ માર્ગના અને એટલું વચન લખ્યું છે ત્યાર પછીનો ચૈત્ર સુદ બીજે પણ એમના ઉપર સુખલાલભાઈ ઉપર એક પત્ર લખાણો છે ઓમ અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ ભગવાનની અનંત શાંતિને વ્યક્ત એવી અનંત શાંતિને સ્મરણ મારા લઈને એના ઉપર ઉપયોગ રાખીને નમસ્કાર કર્યા છે આ જિનેન્દ્ર પરમાત્માને નમસ્કાર કરવાની જ્ઞાનીઓની પદ્ધતિ છે જે અનંત ચતુષ્ટય વ્યક્ત થયા છે એ અનંત ચતુષ્ટયને સ્વરૂપ સ્મરણ પૂર્વક લક્ષમાં લે છે ઉપયોગ મૂકે છે એના ઉપર અને પોતાની વિદ્યમાનતાને વિશેષ કરીને સંભાળે છે એવા પરિણામ દ્વારા પોતાનું અનંત ચતુષ્ટય મંડિત સ્વરૂપ છે એવી પોતાની જે વિદ્યમાનતા છે એને સંભાળે છે એ વખતે સ્મરણપૂર્વક સંભાળ છે મંદિર ફેરવવાનું શું કારણ અચ્છા મોટું મોટું મકાન લીધું બરાબર ત્યાં મુંબઈ દર્શન કરવા જતા એની સામે એ ભુલેશ્વર ચંદ્ર પ્રભુ સ્વામી નું છે એમને
પછી
બરાબર હા તો 100 વર્ષ લગભગ થઈ ગયા 90 વર્ષ તો 92 વર્ષ થયા લગભગ. વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ શોક શો, જે વેદનીય કર્મનો ઉદયમાન હોય, જે કાંઈ પૂર્વકર્મ નિબંધન કરેલું છે એનો ઉદય આવે, ઉદયમાન પણ એટલે એનો ઉદય આવે, તો એમાં હરખ પણ શું અને શોક પણ શું? એ તો પોતાના જ્ઞાનમાં માત્ર ભિન્ન જ્ઞેય રૂપે પ્રતિભા છે. સાતાવિધની એનો હરખ પણ તો હોવાનો તો સવાલ જ નથી હોતો, પણ એનો શોક પણ શું, એનું દુઃખ પણ શું? એ તો ભિન્ન જ્ઞાનમાં જુદા પડીને માત્ર જ્ઞેય તરીકે એને જાણવા સિવાય બીજો હરખ શોકનું એ નિમિત્ત નથી, માત્ર જ્ઞાનનું જ્ઞેય નિમિત્ત તરીકે રહે છે. એ પણ નાતાપણાના પુરુષાર્થ સૂચક વચન છે, એ પણ પુષ્ટકાળ 2 મિનિટમાં પૂરું કર્યું છે. ત્યાર પછી ચૈત્ર સુદ 9મે છેલ્લી રચના કરી છે, એક 11 કડીનું કાવ્ય છે, પછી બીજી 2 કડી એક જુદી લખી છે, અને છેલ્લે સુખધામ જે એમનું અંતિમ સ્મરણ છે, સ્વરૂપ સ્મરણ છે, એ છેલ્લી કડીમાં છે. ચૈત્ર સુદ 9મા આ કાવ્યો રચાણા છે, પદો રચાણા છે. ચૈત્ર વદ 5મે દેહ ત્યાગ થયો છે, અને ચૈત્ર સુદ 12મો છેલ્લો પત્ર છે, પછી પત્ર નથી. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધતે આત્મપદ સંયોગી જીન સ્વરૂપ. આ ધ્યેય છે ને, ઈચ્છે છે એટલે ધ્યેય છે, અનંત સુખનું ધ્યેય છે, પહેલેથી જ અનંત સુખનું ધ્યેય છે. હા, અને બધા યોગી મુમુક્ષુથી માંડીને બધા આત્મામાં અનુસંધાન કરવા વાળા યોગીઓ આ પોતાના અનંત સુખને ચાહે છે, અનંત સુખને ઈચ્છે છે. એવું જ તે મૂળ આત્મપદ છે, શુદ્ધાત્મપદ છે, તે મૂળ સ્વરૂપે તો એવું છે. એવું જે સંયોગી મન વચન કાયાના યોગ છે એવું જીન સ્વરૂપ છે, એટલે સાકાર પરમાત્માને ધ્યાનમાં લઈએ છે, એને રૂપસ્થ ધ્યાન પણ કહેવામાં આવે છે. અરિયંત જિનેન્દ્ર તીર્થંકર દેવનો સાકાર સ્વરૂપ જ્ઞાનમાં લઈને એમાં સંયોગી છે એટલે બાહ્ય ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ એમનો આકાર જણાય છે, અને એમની મુદ્રા ઉપર અનંત શાંતિ વ્યક્ત થાય છે, જે ચારે કષાયનો અભાવ થઈને સંપૂર્ણપણે નિષ્કષાય અવસ્થા પરમાનંદની અવસ્થામાં અનંત સુખ વિતરાગ મુદ્રા ઉપર ઝળકે છે, એવા પોતાના શુદ્ધાત્મપદના સ્મરણ પૂર્વક ભગવાનનું સ્મરણ કર્યું છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. જે અંતરાત્મ સ્વભાવ છે, મૂળ શુદ્ધાત્મપદ છે, એ ઇન્દ્રિય જ્ઞાનથી અગમ્ય છે, મનથી પણ અગમ્ય છે, વિચાર જ્ઞાનથી પણ અગમ્ય છે, માત્ર અતિન્દ્રિય જ્ઞાનથી તે ગમ્ય છે. જે સ્વાનુભવ જેમાં છે, એવું જે અતિન્દ્રિય જ્ઞાન છે, એ અતિન્દ્રિય જ્ઞાનથી જ તે ગમ્ય છે, એટલે એને મુખ્યપણે અગમ્ય કહેવામાં આવે છે. અપેક્ષાએ ગમ્ય પણ કહેવાય છે, અપેક્ષાએ અગમ્ય પણ કહેવાય છે. અગમ્ય, અલખ, અગોચર એ બધા શબ્દો એક અર્થમાં વપરાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે જણાતું નથી, ગમ્ય થતું નથી, છતાં જે સહયોગી જીન સ્વરૂપ છે એ અવલંબન માટે આધાર છે. જે પહેલી કડીમાં ગાયું એવું જે સહયોગી જીન સ્વરૂપ છે એ અવલંબન માટે, બાહ્ય અવલંબન માટે આધાર છે. તેથી આત્મ સ્વભાવને એવા જીનપદથી દર્શાવ્યો છે. જીનપદ દ્વારા એ અગમ્ય આત્મ સ્વભાવને દર્શાવવામાં આવે છે કે સ્વરૂપનો આવો પ્રકાર છે. જીવા જીનેન્દ્ર પરમાત્મા છે એવો જ શુદ્ધાત્મ પદનો પ્રકાર છે એમ બાહ્ય અવલંબન દ્વારા જીનપદથી આત્મ સ્વભાવને દર્શાવવામાં, અગમ્ય એવા આત્મ સ્વભાવને દર્શાવવામાં આવે છે. આ સ્વરૂપનો આ પ્રકાર છે. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયક છે. અને ગૌણપણે કોઈ સંસ્કારી જીવને એવા સહયોગી જીનના દર્શન કરતા, સહયોગી જીન એવા જીન પ્રતિમાના દર્શન કરતા પણ સ્વભાવની પ્રાપ્તિ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ થાય છે. કોઈ સંસ્કારી જીવને એ નિમિત્ત પડે છે. એટલે જીન પ્રતિમાનો ઘણો મહિમા કરવામાં આવે છે. જે વચનો ગોચર છે એવી ચૈતન્ય મૂર્તિ આત્મ સ્વભાવને મૂર્તિમંત રીતે દર્શાવવાનો કોઈ પ્રકાર હોય તો એકમાત્ર તે જીન પ્રતિમા છે. દ્રષ્ટાંત આપણે લઈએ છીએ, બાળકે શિયાળ જોયું ન હોય, કેમ કે શિયાળ તો જંગલમાં થાય. શિયાળ કેવું હોય કે કૂતરા જેવું હોય, પણ કૂતરો અને શિયાળ જુદા જુદા, તો ખા જુદા જુદા, પણ એની ઊંચાઈ એટલી હોય, કેટલી કૂતરાની ઊંચાઈ હોય એટલી હોય, એના જેવો કલર સામાન્ય રીતે હોય એમ. પણ શિયાળ તે શિયાળ ને કૂતરો તે કૂતરો. શિયાળ શબ્દથી શિયાળને ન ઓળખે, એને શિયાળનું રમકડું બતાવવામાં આવે અથવા શિયાળને લાવીને બતાવવામાં આવે કે જો આને શિયાળ કહેવાય, તો એને તરત જ જ્ઞાન થાય છે. જે જ્ઞાન શબ્દથી નથી થતું તે જ્ઞાન પ્રત્યક્ષ દર્શાવવાથી, એ ચીજને પ્રત્યક્ષ દર્શાવવાથી એનું જ્ઞાન થાય છે. એમ આત્મ સ્વભાવનું જ્ઞાન શાસ્ત્ર શબ્દથી ન થાય ત્યારે જીન પ્રતિમાથી આત્મ સ્વભાવનું જ્ઞાન કરાવવાનો પણ એક વિધિ છે, એ પણ એક પદ્ધતિ છે. તેથી લોકમાં, ત્રણેય લોકમાં શાશ્વત જીન પ્રતિમા છે. ભલે બહુ ઉપર ને બહુ નીચે નથી, પણ ત્રણેય લોકમાં, મધ્ય લોકમાં તો છે જ, તો આપણે અહીંયા નંદીશ્વર આદિમાં કૃત્રિમ છે, પણ ઉપરમાં જ્યોતિષના વિમાનમાં ને નીચા નીચે ભવનવાસીમાં પણ જીન પ્રતિમા, કરોડો અબજો જીન પ્રતિમા છે, શાશ્વત જીન પ્રતિમા છે. એ બધી અકૃત્રિમ જીન પ્રતિમા છે, કોઈએ ઘડી નથી, કોઈએ કરી નથી, અનંતકાળથી છે, અનંતકાળ પર્યંત રહેશે. આ કુદરતની વ્યવસ્થા શું છે. અને ધર્માત્માઓ પણ અને મુમુક્ષુઓ પણ, એ ધર્માત્મા થવાને યોગ્ય છે, એ પણ કૃત્રિમ જીન પ્રતિમાઓ બનાવડાવે છે અને એની સ્થાપના જીન મંદિરમાં કરે છે. એ આત્મ સ્વરૂપ દર્શાવવા માટેની વાત છે. કેમ કે જીન પદ નિજ પદ એકતા, જેવું જીનેન્દ્ર પરમાત્માનું પદ છે એવું જ આ આત્માનું પદ છે. આ આત્માના સ્વરૂપમાં અને જીનેન્દ્ર પરમાત્માના સ્વરૂપમાં કાંઈ ફરક નથી. મૂળ સ્વરૂપમાં ભેદભાવ નહીં કાંઈ, ભેદભાવ એટલે તફાવત કાંઈ નથી. એવા આત્મ સ્વરૂપનો લક્ષ થવા માટે, એવા નિજ સ્વરૂપનો લક્ષ થવા માટે આ અનેક શાસ્ત્રોની રચના કરવામાં આવી છે, જે સુખદાયક છે. એ શાસ્ત્રો છે એ બધા સુખદાયક છે. બે રીતે લીધો, એક શાસ્ત્ર દ્વારા લક્ષ કરાવવાનું પ્રયોજન છે અને એક જીન પ્રતિમા દ્વારા લક્ષ કરાવવાનું પ્રયોજન છે. આત્મ સ્વરૂપ લક્ષમાં આવ્યા પહેલા પરિણામની ગતિ અંતર્મુખ થઈને પુરુષાર્થમાં પકડે, એ પુરુષાર્થની ગતિ પકડે, વેગ પકડે, એવું બની શકતું નથી. એટલે સૌથી પહેલા જે કોઈ બાહ્ય પ્રયત્ન છે, જીન પ્રતિમા સ્થાપવાનો કે શાસ્ત્ર રચના કરવાનો, એ આત્મ સ્વરૂપનું લક્ષ કરાવવા માટે છે. એકવાર જો આત્મા લક્ષમાં આવી ગયો તો પછી આત્માના લક્ષમાંથી ન છૂટે એવો અદ્ભુતથી અદ્ભુત પદાર્થ છે કે એનું લક્ષ કદી છૂટે નહીં. આત્મલક્ષ કરાવવા માટે વાત છે. રૂઢિગતપણે એમાં રોજનો નિયમ બનાવી નાખો એમ જો કરવામાં આવે તો એ સાધનનો પ્રાય અભિનિવેશ થયા વિના રહે નહીં. શું જો જે આત્મલક્ષના હેતુથી જેની રચના છે તે હેતુ સિદ્ધ કરવામાં ન આવે તો પ્રાય એમ કરતા કરતા એમાંથી અભિનિવેશ ઉત્પન્ન થયા વિના રહે નહીં. મને શાસ્ત્ર જ્ઞાન છે અથવા અમે 50-50 વર્ષથી એક દિવસ પડ્યા વિના રોજ જિનેન્દ્ર પૂજા કરવા વાળા છીએ, એક ધારે 50 વર્ષથી અમે પૂજા છોડી નથી. એટલે પછી અભિનિવેશ થયા વિના રહે નહીં. કેમ કે જીવ પર્યાય દ્રષ્ટિ છે અને લક્ષમાં આવવાનું જે તત્વ છે, જે પદાર્થ છે, એ પર્યાય રહિત છે. જેનું લક્ષ થાય છે એવું શુદ્ધાત્મ પદ તો પર્યાય રહિત છે અને પોતે પર્યાય દ્રષ્ટિવાળો હોવાથી પર્યાયનો અભિનિવેશ જો લક્ષ ન કરે તો થયા વિના હરીએ નહીં. લક્ષમાં આવે તો જ પર્યાયનો અભિનિવેશ ન થાય, નહીંતર પર્યાયનો અભિનિવેશ થયા વિના હરીએ નહીં. જૂનું થવા જેવું નથી એવી વાત છે. લક્ષ કરવા માટે વાત છે. એટલે અન્ય હેતુએ શાસ્ત્રનો અભ્યાસ થયો હોય તો પણ તે અન્ય હેતુએ થઈ ગયો, લક્ષ થવાના હેતુએ ન થયો. શું લક્ષ થવાના હેતુ એ ન થયો? છે ક્યાંક આવે છે બાહ્ય સાધન જે કયા છે એના ઉપર વાત લીધી છે થોડી. Thank you. 620 આસપાસ ક્યાંક છે. મળતું નથી એ લખ્યું છે. અભિનિવેશનું કારણ છે, અભ્યાસ કરતા કરતા અભિનિવેશનું કારણ થઈ જાય છે. જે જ્ઞાનમાંથી ખસે ને, લક્ષ જ્ઞાનનો પર્યાય છે. જેમ કે વેપારીને વેપારના કોઈ પણ પાસાથી પ્રવૃત્તિ કરતા કમાણીનું લક્ષ છૂટતું નથી, બરાબર છે. પૈસા ખર્ચે તો પણ કમાવા માટે, રોકે તો પણ કમાવા માટે, કરજ કરે તો પણ કમાવા માટે, ને વ્યાજે આપે તોય કમાવા માટે, વ્યાજ ભરે તો પણ કમાવા માટે, અને વ્યાજ કમાય તો પણ કમાવા માટે. ક્યાં લક્ષ ફરે છે ક્યાંય? એમ કોઈ પણ પ્રવૃત્તિ કરે જીવ, પણ મારું આત્મહિત મારા લક્ષમાં હોવું જોઈએ. એ આત્મહિતનું લક્ષ છે. અને કોઈ પણ પ્રવૃત્તિ કરતા હું એક આત્મા છું જ્ઞાન સ્વરૂપી, દેહથી અને રાગાદિથી ભિન્ન એવો એક હું આત્મા છું, એવું લક્ષમાં પોતાનું અસ્તિત્વ રહેવું જોઈએ. આમ યથાર્થ લક્ષ બે પ્રકારે એક સાથે હોવા જોઈએ, એને યથાર્થ લક્ષ થયું એમ કહેવામાં આવે છે. એમાં દ્રવ્ય અને પર્યાય બંનેનો વિષય આવી જાય છે. પૂર્ણતાનું પણ લક્ષ અને આશ્રયભૂત એવા સ્વરૂપનું પણ લક્ષ. અહીંયા જે છે એ સ્વરૂપની વાત છે. કે જીનપદ નિજપદ, એ નિજપદ એ સ્વરૂપ છે, આશ્રયભૂત એવું સ્વરૂપ છે, એમાં કાંઈ ફેર નથી. એવા સ્વરૂપનો લક્ષ થવા માટે બધા શાસ્ત્રો, સુખદાયી એવા શાસ્ત્રો રચવામાં આવ્યા છે. એ હેતુથી 661 એ તો અભિનિવેશનો જુદો આવે છે, એ તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશની વાત છે. આ તો લો બાહ્ય સાધનથી અભિનિવેશ થઈ જાય છે એવું એક પત્ર છે. એ 600 ને 625 આસપાસના કોઈ પત્રમાં છે એવો ખ્યાલ મળ્યું નહીં અત્યારે, પણ એ અભિનિવેશ થવાનું કારણ છે. પહેલાના કોઈ પત્રમાં આવવું જોઈએ. અભિનવ શબ્દ ઉપરથી લીધું ને, આગળ પણ એક જગ્યાએ આવે છે. નિવાસી 95 ને 95 બધા આવી જાય એવું તો કઈ નથી, કોઈ રહી પણ જાય. આખર તો ક્ષોભશમ નો વિષય છે. કુંવરજીભાઈ ઉપર નો પત્ર છે. આગળ એક કુંવરજીભાઈ ઉપરના પત્રો તો છે. જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાંઈ લક્ષ થવાને તે ન કયા શાસ્ત્ર સુખદાય. એટલે એમાંથી એ વિચારવા યોગ્ય છે કે જો શાસ્ત્ર અધ્યયન કરવું છે, શાસ્ત્ર અભ્યાસ કરવો છે, તો તે આત્મલક્ષ માટે શાસ્ત્ર અભ્યાસ કરવો છે, બીજા કોઈ કારણથી શાસ્ત્ર અભ્યાસ કરવો નથી. ક્ષયોપશમ વધારવા પણ કરવો નથી, જાણપણું વધારવા પણ કરવો નથી, કોઈ વાત કોઈને કહેવા માટે પણ કરવો નથી, વાદ વિવાદ માટે કરવો નથી, કોઈ હેતુ નથી. એક ફક્ત આત્મ સ્વરૂપનું ઓળખાણ કરવા માટે, લક્ષ થવો એટલે ઓળખાણ કરવા માટે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો છે. 631માં છે, બનવા જોગ છે, એ બનવા જોગ છે. 600 આસપાસ મુમુક્ષુ યમ નિયમ આદિ જે સાધન બરાબર છે, સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. શું એક આત્માને જાણવા ઉપર દ્રષ્ટિ દેવા ઉપર ઉપરના પદમાં કહ્યું છે, કેમ કે તે પણ કારણને છે. તે કારણ આ પ્રમાણે છે, આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા માટે, શું તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવા એનો ઉપદેશ આ છે. યમ નિયમ આદિ તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધન આત્મલક્ષ થવા માટે, આત્મજ્ઞાન થવા માટે કયા હતા, પણ જીવની સમજણ ફેર થઈ ગઈ એટલે એમાં અટકી ગયો, અથવા અભિનિવેશ પરિણામે ગ્રહણ કર્યા, એમાંથી અભિનિવેશ ઉત્પન્ન કર્યો. હું આવો ત્યાગી, હું આવો વ્રતી, હું આવો જ્ઞાની, શાસ્ત્ર જ્ઞાન હોય ને, શું એ ભૂલ કરી છે એમાં 631 માં છે, બરાબર છે 631 એ જ ગોતતા હતા, પણ ઉપરથી જાતો હતો. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાન. કેવા પદની રચના કરી છે, કે જીનેન્દ્ર પ્રવચન છે એ દુર્ગમ્ય છે, શાદવાદ શૈલીથી શાસ્ત્રમાં જે પ્રવચન છે એ બહુ દુર્ગમ છે, ભલભલા બુદ્ધિવાળા એમાં થાકી જાય છે અથવા ભૂલાવામાં પડી જાય છે, કહેવા માગે છે કાંઈક ને સમજે છે કાંઈક, માટે એ પ્રવચનનું રહસ્ય સમજવા માટે અવલંબન શ્રી સદગુરુ જ્ઞાની પુરુષ છે, જેણે એનો અનુભવ કર્યો છે, જેની પાસે અનુભવ જ્ઞાન છે આત્માના વિષયનો અને આત્મ પ્રાપ્તિનું, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિનું જેને અનુભવ જ્ઞાન વર્તે છે, એવા જે સદગુરુ છે એનું અવલંબન લેવું, એના શરણમાં જવું અને એ જ સુગમ છે એ સમજવા માટે, જીન પ્રવચન સમજવા માટે એ જ સુગમ છે. સુગમ છે એની મુમુક્ષુ જીવ માટે તો સત્પુરુષ છે એ સુખની ખાણ છે. એક સુખની ખાણ અંતરમાં આત્મા છે અને એક સુખની ખાણ બહારમાં જ્ઞાની પુરુષ છે, બે સુખની ખાણ છે. અંદરનો પત્તો લગાડવા માટે બહારમાં બહારની સુખની ખાણને પકડી લે. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતી હતી સંયમ યોગ ઘટિત. જે જીન ચરણની ઉપાસના કરવી અતિશય ભક્તિથી એવું થવા માટે, વંદે તદગુણ લબ્ધયે, જીનેન્દ્ર પરમાત્મામાં જેવા ગુણ પ્રગટ, આત્મગુણો પ્રગટ થયા છે એનો મહિમા એ એની ભક્તિ છે. અતિશય ભક્તિથી જીન ચરણની ઉપાસના કરવી અને મુનિજનની સંગતિમાં અતિ પ્રેમ રાખવો, અતિ પ્રીતિ રાખવી, અતિ રતિ રાખવી, સંયમ યોગ ઘટિત, અને પોતાના પરિણામોને પણ સંયમિત કરવા. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. જેને ગુણનો પ્રમોદ રહે, કોઈ પણ ગુણવાન પુરુષ દેખાય, અરે કોઈનો થોડો પણ ગુણ દેખાય તો પણ એના પ્રત્યે પ્રમોદ આવે અને પોતાના પરિણામો વિશેષ કરીને અંતર્મુખ રહે તો બહારમાં શ્રી ગુરુનો ઉપકાર થયો એમ ગણો. પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, આટલું તો કાર્ય પોતાથી થાય છે પણ વચ્ચે સદગુરુનો મહિમા ઉપકાર ગાતા જાય છે. હા, જીન દર્શન અનુયોગ છે. જીન દર્શનના જે ચારે અનુયોગ છે એ ચારે અનુયોગની પ્રાપ્તિ શ્રી ગુરુ પાસેથી થાય છે. શરત એટલી કે ગુણ પ્રમોદ અતિશય રહેવો જોઈએ, ગુણનો પ્રમોદ હોવો જોઈએ, ગુણ પ્રાપ્તિની ચાહના અને ભાવના હોવી જોઈએ અને પરિણામનું મુખ બહારની પણ અંદર રાખવું જોઈએ. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે, ઉલટી આવે એમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. જેમ એક બિંદુમાં આખો સમુદ્ર ઉછળી જાય એવી રીતે ભગવાનના એક પ્રવચનમાં આખો જ્ઞાનનો સાગર ઉછળે છે એમ કે છે. શું એ દ્રષ્ટાંત લીધું છે. प्रवचन समुद्र बिंदु मां उल्टी आवे एम पूर्व चौदनी लब्धि नु उदाहरण पण आ ज्ञान नो समुद्र छे ए ज्ञान ना समुद्र पासे पचौद पूर्व नी लब्धि नु एक बिंदु छे तो केवल ज्ञान ना समुद्र पासे चौद पूर्व नी लब्धि केटली छे एक बिंदु समान छे पण ए आखो समुद्र एमां आवी जाय छे जेम बिंदु मां समुद्र आवी जाय छे એમ ચુંબમાં આ ચૌદ પૂર્વની લબ્ધિમાં જ્ઞાન સાગર આવી જાય છે. રચના કેવી કરી જો છેલ્લે છેલ્લે કવિત્વ એમના ભાવો એ બહુ વિલક્ષણ છે, સામાન્ય જનથી બહુ વિલક્ષણ પ્રકાર છે એમનો. વિષય વિકાર સહિત જે રયામ વતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય તો પણ તે અયોગ બરાબર કેમ રહે કે જેની મતિ વિષય વિકાર સહિત છે, એટલે જેને બાહ્ય વિષયમાં વિકાર રસ ઘણો છે, રુચિ પ્રીતિ સુખ બુદ્ધિને કારણે તીવ્ર રસ ઉત્પન્ન થાય છે, એવા જેના વિષમ પરિણામ છે એને જ્ઞાની પુરુષનો યોગ થાય તો પણ તે અયોગ બરાબર છે, એને યોગ થયો જ નથી. ખરેખર તો એને યોગ થયો જ નથી, ન થયો ને થયો બંને સરખું છે. મહાપુરુષ મળ્યા, ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા, છતાં પોતે કોરો રહ્યો, પલળ્યો નહીં. એ એમ બતાવે છે કે પોતે બાહ્ય વિષયની અંદર વિષમ પરિણામથી વર્ત્યો છે. બાહ્ય પદાર્થના પરિણામો જે વર્ત્યા છે એ અત્યંત વિષમ ભાવે વર્ત્યા છે, માટે તે યોગ પણ નિષ્ફળ ગયો છે. કેવા પરિણામ હોવા જોઈએ શરૂઆતમાં જ કે મંદ વિષયને સરળતા સહવાગ નાશ વિચાર કરુણા કોમળતા ગુણ પ્રથમ ભૂમિકા. મંદ વિષયને સરળતા, વિષયની પ્રવૃત્તિ મંદરસથી થાય અને બાહ્ય વ્યવહારમાં સરળતા હોય અને જ્ઞાની પુરુષની આજ્ઞા સુવિચારથી આત્મહિતની વિચારણા પૂર્વક જ્ઞાની પુરુષની સદગુરુની આજ્ઞામાં રહેવું થાય, પરિણામમાં કરુણા હોય, બીજાને અહિત થાય તો એ પ્રત્યે કરુણાના ભાવ આવે, કોમળતાના દયાના દયાદિના પરિણામ થાય, એ પ્રથમમાં પ્રથમ ભૂમિકામાં મુમુક્ષુ એ ધારણ કરવા જોઈએ. આ મુમુક્ષુની વ્યાખ્યા કરી. યથાર્થ યોગ્યતા મુમુક્ષુની આવા પ્રકારની હોવી ઘટે છે તો એ ધર્મ પામવાને લાયક થાય છે, નહીતર એને ધર્મનો પાત્ર વિના ધર્મ રહેતો નથી. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. સરળતા લીધી છે, પરિણામમાં રસ મંદ લીધો છે. મંદ વિષય એટલે વિષય પ્રત્યેનો રસ મંદ હોવો જોઈએ, તીવ્ર રસે પ્રવૃત્તિ ન થવી જોઈએ. શ્રી ગુરુની આજ્ઞામાં રહેવું, કરુણા કોમળતા આદિ પરિણામોમાં હોવા જોઈએ. કૃપાથી થાય છે એ પ્રથમ ભૂમિકામાં ધારણ કરવા લાયક છે. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઈષ્ટને આત્મથી મત મધ્યપાત્ર મહાભાગ્ય. આ તો મધ્યપાત્ર ઉત્કૃષ્ટ પાત્રની વાત નથી લેતા. આજે પહેલા લીધો એ શરૂઆતનો લીધો પ્રથમ જગન્ય પાત્ર, પછી હવે મધ્ય પાત્ર લે છે. શું કે જેણે શબ્દાદિક વિષય રોક્યા છે અને રાગ રોકવા માટે સંયમને સાધન બનાવ્યું છે અને આખું જગત પોતાના આત્માથી કોઈ ઈષ્ટ નથી, જગતમાં કોઈ પદાર્થ અથવા આખું જગત એકલું હોય ને પોતે એકલો આ બાજુ હોય તો પણ આત્મહિત સિવાય જેને કઈ મુખ્ય કરવું નથી, એ મધ્ય પાત્ર છે, એ મહાભાગ્ય એવો મધ્ય પાત્ર છે. પાત્રતાની મધ્યતમ મધ્યમ કક્ષામાં આવ્યો એને મહાભાગ્યનું વિશેષણ આપ્યું છે. અથવા જેણે પોતાના આત્માને મુખ્ય કર્યો, આખા જગતને ગૌણ કરીને આત્મહિતને મુખ્ય કર્યું, શું લોકલાજ સબ ડારી, લોકસંગના લોકલાજ છોડીને મારું આત્મહિત જ્યાંથી થાય જેમ થાય ત્યાંથી તે જ મારે કરવું છે, સિવાય મારે કઈ કરવું નથી, એ મહાભાગ્ય એવો મધપાત્ર જીવ છે, એને ભાગશાળી અહીંયા ગણ્યો છે. હવે એનું આત્મહિત થશે, જગતને ગૌણ કર્યું છે ને તો એ આત્મહિત થવાને પાત્ર થયો છે. નહી તૃષ્ણા જીવ વ્યાથણી મરણ યોગ નહી ક્ષોભ, મહાપાત્ર માર્ગ પરમ યોગ જીત લોભ. જગન્ય પાત્ર, મધ્યમ પાત્ર અને મહાપાત્ર એટલે ઉત્તમ પાત્ર, ત્રણેયની વ્યાખ્યા કરી છે. શું જેને જીવન અને મરણ વચ્ચે કાંઈ અંતર નથી, જીવવાની તૃષ્ણા નથી અને મરણ સામે દેખાય તો પરિણામમાં હિચકિચાટ નથી, ક્ષોભ નથી, જરા પણ એને મરણ સામે દેખતા પણ ભય લાગતો નથી, ક્ષોભ નથી, અચકાટ થાય ને એને ક્ષોભ કહે છે. શું મરણ જોઈને પણ અચકાતો નથી, જીવવાની તૃષ્ણા નથી, મરણનો કોઈ ક્ષોભ નથી, એવા જે વિતરાગતા પ્રાપ્ત એવા જે માર્ગમાં આવેલા જીવો છે, જ્ઞાની પુરુષો છે, તે મહાપાત્ર છે. એને અહીંયા મહાપાત્ર કીધા છે, વિતરાગતામાં આવી ગયા ને, જીવન મરણ બંને સમાન છે, કઈ વિષમતા લાગતી નથી. પરમ યોગ જીત લોભ, એને બધું પોતાના અનુસંધાનમાં એને પરમ યોગ કહે છે, આત્માનુસંધાન ને પરમ યોગ કહે છે. અને એને લોભને જીતી લીધો છે, એને કઈ જોઈતું નથી, જગતની કોઈ ચીજ એને જોઈતી નથી, એ મહાપાત્ર છે, એ માર્ગવંત પુરુષો છે. એ રીતે 11 કડીમાં એમણે એક અંતિમ કાવ્ય લખ્યું છે, ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, એમ કરીને 11 કડીનું એક પાત્ર લખ્યું છે. ત્યાર પછી બીજી બે કડી લખી છે, આવ્યે બહુ સમ દેશમાં છાયા જાય સમાય, આવ્યે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. જેમ માથે સૂર્ય આવે તો એનો પડછાયો પોતામાં ને પોતામાં સમાઈ જાય, આવે જેમ દેશમાં છાયા જાય સમાય. માથે સૂર્ય હોય તો એનો પડછાયો પોતામાં જ સમાય, આજુબાજુ એનો પડછાયો ન પડે. એમ આવે તેમ સ્વભાવમાં, એમ સ્વભાવમાં આવે તો મન છે વિલયિત પામી જાય છે, મન સ્વરૂપ છે, મન છે નાશ પામી જાય છે. સ્વરૂપમાં આવવાથી, સ્વભાવમાં સમાઈ જવાથી મનના પરિણામની ઉત્પત્તિ થતી નથી, મનાતીત અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામની, અતિન્દ્રિય શાંતિના પરિણામની ઉત્પત્તિ થાય છે. ઉપજે મોહ વિકલ્પથી, હવે એથી વિરુદ્ધ કે છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા ને વાર. કેવી કેવી રચના કરી છે છેલ્લે છેલ્લે પણ, મોહથી જે વિકલ્પ ઉત્પન્ન થયો એનો આ આખો સંસાર છે. સમસ્ત એટલે આખો સંસાર શેનો છે, કે મોહના વિકલ્પને લઈને છે. મોહથી વિકલ્પ થાય છે કે આ સારું છે અને આ ખરાબ છે, આ ઠીક છે ને આ અઠીક છે, એ જીવનો મોહ છે. બસ આખો સંસાર એમાં આવી ગયો. અથવા સ્વરૂપથી સંસરણ થવું, સ્વરૂપથી બહાર નીકળી જવું, સરી જવું, એ અન્ય પદાર્થ પ્રત્યેના વ્યામોહને લઈને થાય છે, બીજું કોઈ કારણ નથી. પણ જો જીવ અંતર્મુખ અવલોકે, આખો સંસાર ઉપજ્યો ક્યાંથી? કે મોહ ના વિકલ્પ થી ઉપજ્યો છે. શું કારણ છે? એક મોહ કારણ છે. પછી વિકલ્પ અનેક પ્રકારના છે જીવના. જે મોહથી વિકલ્પો ઉપજે છે, વિકલ્પોના ભેદ એક પ્રકાર અનેક પ્રકાર છે. બધામાં દર્શન મોહ સામાન્ય છે. મોહ છે એ સામાન્ય છે. દર્શન મોહ ને ચારિત્ર મોહ જૈન દર્શનમાં એના બે ભેદ લીધા છે. મોહ તરીકે તો અન્ય દર્શનોમાં પણ પ્રસિદ્ધ છે મોહના પરિણામ, પણ એના બે ભેદ છે, એક દર્શન મોહ ને એક ચારિત્ર મોહ. એક શ્રદ્ધામાં વ્યાપેલો મોહ અને એક આચરણમાં વ્યાપેલો મોહ, એવા બે ભેદે મોહ પ્રવર્તે છે. તો એ જે દર્શન મોહ છે એ મૂળ મોહ છે. ચારિત્ર મોહ તો એના ઉત્તર પરિણામો છે મોહના. તે જો દર્શન મોહ છે એનાથી અનંત વિકલ્પોની ઉત્પત્તિ છે. આખા સમાજ સંસારના જેટલા વિકલ્પ છે એ બધાનું કારણ મૂળિયો આ મોહ છે. જેણે મોહ જીત્યો એ સંસારના સમુદ્રને તરી ગયો. આમ તો હાથ મીંજીને સમુદ્ર તરવો કઠિન છે, પણ કદાચ કોઈ તરી જાય હાથ મીંજીને, એના કરતા પણ સંસારનો સમુદ્ર તરવો એથી પણ કઠિન છે. એથી પણ કઠિન છે હાથ મીંજીને કોઈ સમુદ્ર તરે. માઇલ બે માઇલ ગમે એવો તર્યો હોય થાકી જાય. બે પાંચ માઇલમાં તો ગમે એવો તર્યો હોય ને તો થાકી જાય. ત્યારે આ તો સ્વયંભૂ રમણ સમુદ્ર છે અસંખ્ય યોજનનો. એને પણ હાથ મીંજીને તરવા વાળો કોઈ હોય તો એના કરતા પણ સંસાર મોહના સમુદ્રને તરવા વાળો છે એને સુરવીર અથવા શક્તિવાન ગણ્યો છે ભગવાને. શું એના કરતા એની વધારે શક્તિ ગણી છે. માટે જે દર્શન મોહને જીતે છે એને એવા જીતમોહી ને જીન કહેવામાં આવે છે. જીતમોહી જીન કયા એને, એવા જીતમોહી ને જીન કહેવામાં આવે છે. અને એવા મોહને જીતનારને વંદન કરવામાં આવે છે. એનું કારણ નમસ્કાર કરવામાં આવે છે. એનું કારણ કે એને સમુદ્ર પૂજાએ કરીને સમુદ્ર તર્યો છે એવું પરાક્રમ છે. કેટલી વાર માં જાય એ મોહ અંતર્મુખ અવલોકતા. શાસ્ત્ર વાંચતા ન લીધું, શાસ્ત્ર સાંભળતા ન લીધું. શું કીધું? અંતર્મુખ અવલોકતા. પોતાના સ્વરૂપનું નિર્મોહી આત્મ પદાર્થનું અંતર્મુખ થઈને અવલોકન કરે, સ્વીકાર કરે કે હું આવો છું. આખો સંસાર અને વિકલ્પ વિલય થતા વાર લાગતી નથી. જેમ પ્રકાશ થતા અનંતકાળનું અંધારું નાશ પામે, એમ ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થતા અજ્ઞાન રૂપી અંધકાર અનાદિથી અનંતકાળનો છે એ ખલાસ થઈ જાય છે. હવે છેલ્લું પદ છે એમણે પોતાના સ્વરૂપની ભાવનાનું રચ્યું છે. છેલ્લામાં છેલ્લી ભાવના આ ભાવી છે એમણે. શું? ચૈત્ર વદ પાંચમ ને, અને આ ચૈત્ર સુદ નોમ, નોમ ને દિવસે, નોમ છ હાથ ને પાંચ બાર દિવસ પહેલાનું પદ છે છેલ્લું. સુખ ધામ અનંત સુસંત ચૈ પૂજ્ય બેનશ્રીનું અંતિમ વચન પણ આ જ પદનું હતું. કેવો મેળ છે! એમને પણ છેલ્લા પદની આ રચના કરી છે, અને આ ધર્માત્મા પણ કલાક પહેલા, એ તો એમનો નિત્ય નિયમ હતો, સૂતા પહેલા છેલ્લે આ પદ સ્વાધ્યાય કરતા હતા. બહુ મધુર પદ છે, જે આત્મપદ છે તે ઉત્કૃષ્ટ છે, તે અનંત સુખનું ધામ છે. કેવું છે? અનંત સુખનું ધામ છે. જીવના પ્રદેશે પ્રદેશે અનંત અનંત બેહદ સુખ ભરેલું છે. એક એક પ્રદેશ અનંત સુખથી ભરેલા ઓરડા છે. તો એક ગુણો આમ તો અનંત ગુણથી ભરેલા ઓરડા છે, પણ એક એક પ્રદેશમાં સુખનું પ્રયોજન હોવાથી, જીવને સુખની ચાહના હોવાથી અને એનું સ્વરૂપ હોવાથી અનંત સુખનું ધામ છે. જે સુસંત છે, પણ જે સુસંત છે, સમ્યક દ્રષ્ટિ સંતો છે, એ આવા પોતાના સુખધામને ચાહે છે અને અહોરાત્ર તેના જ ધ્યાનમાં રહે છે. રાત્રિ અને દિવસ પોતાના સ્વરૂપના ધ્યાનમાં જ રહે છે, બીજાનું ધ્યાન કરતા નથી. એકનું આત્મ સ્વરૂપના અનંત સુખના ધ્યાનમાં રહે છે. અંદરમાં અમૃત જેવી પરમ શાંતિ ભરેલી છે. કેવી? એક સુખધામની અંદર અનંત સુધામય પરમ શાંતિ રહેલી છે. સુધા એટલે અમૃત. કેટલી છે એ પરમ શાંતિ? કે અનંત અનંત, એ પણ બેહદ શાંતિનો ભંડાર છે આત્મા. એવી અમૃતમય શાંતિ જે પદમાં ભરી છે તેમાં હું નમું છું, એ પ્રત્યે મારી પર્યાય ત્યાં ઢળે છે, એ ભાવ નમસ્કાર છે. વિકલ્પ ને વાણી તે દ્રવ્ય નમસ્કાર છે, અને પર્યાય અભેદ ભાવે એમાં ઢળી જાય તેને ભાવ નમસ્કાર કહેવામાં આવે છે. એવા પદ પ્રત્યે હું નમું છું, એવું તે ઉત્કૃષ્ટ પદ છે. તે ત્રણે કાળ જયવંત વર્તો, એની ત્રણે કાળ મુખ્યતા હો. એ રીતે આત્મ સ્વરૂપની ભાવના અંતિમપણે પોતે ભાવી છે, અને આ પદ બહુ પ્રસિદ્ધ થયું છે. એમના આ વચનો પદના અતિ પ્રસિદ્ધ છે અત્યારે સમાજની અંદર. એવી દશા એમની દશા પણ એવી, ઘણી સ્વરૂપની આરાધનમય દશા હતી. છેલ્લે છેલ્લે પણ આરાધના ઘણી ઉત્કૃષ્ટ થયેલી છે. હા, એ તો જેને લાભ થાય એને, પોતાને કઈ ઉપકાર થાય એને એનો મહિમા આવે, એવો વિષય છે. છેલ્લો પત્ર છે 955, રેવાશંકર ભાઈ ઉપરનો પત્ર છે. જો કે ઘણો જ ધીમો સુધારો થતો હોય એમ જણાય છે, તો પણ હાલ પ્રકૃતિ ઠીક છે. શરીર સંબંધી સમાચાર લખ્યા છે. ચૈત્ર સુદ 12 છે, અઠવાડિયાની વાર છે. આયુષને તો આયુષ લગભગ પૂરું થવાની તૈયારી છે. ધીમો સુધારો અને પ્રકૃતિ કાંઈક ઠીક છે. કાંઈ રોગ હોય એમ જણાતું નથી. શું? કાંઈ શરીરમાં કોઈ રોગ વ્યાધિ અમુક થયો હોય એમ જણાતું નથી. બધા ડોક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. મોરબી આવ્યા છે, પછી રાજકોટ આવ્યા છે. આ તો મોરબીથી પત્ર લખેલો છે, ચૈત્ર સુદ 12 છે. રાજકોટ જ હોવા જોઈએ. આમાં મોરબી, અહીંયા મોરબી છપાણું છે. નિર્બળતા ઘણી છે, શારીરિક નિર્બળતા ઘણી છે. તે ઘટે તેવા ઉપાય કે કારણોની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કાંઈ પણ અનુકૂળતા જણાય છે કોઈ અંશે ઠીક લાગે છે. આવતીકાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે, મોરબીવાળા ધારશીભાઈ. કેટલાક મુમુક્ષુની ઉપસ્થિતિ રહી છે, કેટલાકની નથી રહી. અમરલાલભાઈ છૂટી ગયા છે, મુખ્ય પાત્રો તો એ હતા એ વખતે, પણ એ છૂટી ગયા છે. આવતીકાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે, એટલે હાલ તો સહેજે આપનું આગમન ન થાય તો પણ અનુકૂળતા છે. તમે આ તો ખાશો ને હાલતું છે દાસીભાઈ. મનસુખ પ્રસંગોપાત ગભરાઈ જાય છે. નાના ભાઈ છે, તબિયત જરાક વધારે અસ્વસ્થ થાય તો એમને તો ભાઈની લાગણી છે એટલે એ ગભરાઈ જાય છે ને બીજાને પણ ગભરાવી દે છે ને એ ગભરાઈ જાય તો એની માં બીજા પણ ગભરાય છે એમ કે છે. શું તેવી તેવી ક્યારેક પ્રકૃતિ પણ હોય છે અને ક્યારેક એવી અસ્વસ્થ પ્રકૃતિ પણ થઈ જાય છે શરીરમાં. અગત્ય જેવું હશે તો હું આપને બોલાવીશ, એવું મને લાગશે તો તમને બોલાવી લઈશ. હાલ આપે આવવાનું મુલતવું મુલતવું એટલે હમણાં નહીં આવતા. નીચે મને કામ કરે જેવું મને ઉચાટ કરશો અને આઈના કાંઈ ઉચાટ તમે ના કરશો, નીચા મનથી કામ જે હોય એ કર્યા દેજો. એ જ વિનંતી. શાંતિ. છેલ્લો પત્ર મળ્યો છે એમનો રેવાશંકર ભાઈ ઉપરનો. આ રીતે અહીંયા આ ગ્રંથનો સ્વાધ્યાય આજે પૂરો થાય છે.
જય હો, જય હો, જય હો, જય હો.